एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञानगोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार। हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञानगोष्ठीमां स्वागत छे। आजे आपणे वात करवाना छीए एक एवा फ्रेंच फिलॉसोफरनी जेमणे 20મી સદીની શરૂઆતમાં ખરેખર બૌદ્ધિક જગતમાં હલચલ મચાવી દીધી હતી, હેનરી બર્ગસન।
હેનરી લુઇસ બર્ગસન, હા,
1859 થી 1941
એમણે સમય, ચેતના, જીવન આ બધા વિશે એવા વિચારો રજૂ કર્યા જેણે એ સમયની જે મુખ્ય ધારા હતી, પેલી વૈજ્ઞાનિક વિચારધારા, એણે સીધો પડકાર ફેંક્યો।
બરાબર। અને એ સમય એટલે કેવો, યુરોપમાં ત્યારે યુનો વૈજ્ઞાનિક પ્રત્યક્ષવાદ, મતલબ કે પોઝિટિવિઝમ અને યાંત્રિકતાનો જ દબદબો હતો,
એટલે બધું માપી શકાય, ટુકડા કરી શકાય, એ જ સાચું।
હા, બસ એ જ, બધું કારણ કાર્યના નિયમથી ચાલે એવા માહોલમાં બર્ગસન આવ્યા અને એમણે કહ્યું કે ભાઈ, જીવન અને ચેતના આ મશીન જેવા ચોકઠામાં ના બેસે। એમણે જીવંત અનુભવ પર, અંતઃપ્રેરણા પર ભાર મૂક્યો।
અને આ જે એમના જે સમૃદ્ધ અને જીવંત વિચારો હતા અને જે રીતે એમણે રજૂ કર્યા, એની તેજસ્વી કુશળતા માટે જ એમને 1927માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું।
એટલે એક તરફ બધું ગણિત અને તર્કના ખાનામાં ફિટ કરવાની કોશિશ ચાલતી હતી અને બર્ગસન કહેતા હતા કે ભાઈ, અનુભવની દુનિયા તો આ ખાનાની બહાર છે। એ સમય આ તો મોટો સંઘર્ષ થયો હશે નહીં।
ઓગસ્ટ કોમ્ટે જેવા વિચારકો તો ફિલોસોફીને પણ વિજ્ઞાન જેવી કડક બનાવવા માંગતા હતા।
બરાબર, પ્રત્યક્ષવાદનો સીધો મતલબ જ એ હતો કે ભાઈ, જ્ઞાન એટલે શું? તો કે ઇન્દ્રિયોથી જે અનુભવાય અને તર્કથી જે સાબિત થાય, બસ એટલું જ।
હા, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ ઘણીવાર એકદમ મિકેનિકલ રીતે જોવાતો હતો, જાણે કોઈ મશીન ચાલતું હોય। આ બધાની સામે બર્ગસને કહ્યું કે ના, વાસ્તવિકતા તો મૂળભૂત રીતે ગતિશીલ છે, એક સતત વહેતો પ્રવાહ। અને એને સમજવા માટે આપણી બુદ્ધિ જે વસ્તુઓને સ્થિર કરીને ટુકડા પાડીને સમજે છે, એ અપૂરતી છે। ખરી સમજ માટે તો અંતઃપ્રેરણા એટલે કે ઇન્ટ્યુશન જોઈએ, જે આપણને સીધા એ જીવંત પ્રવાહ સાથે જોડે।
તો શું આ વિચારમાં તેઓ એકલા જ હતા કે પછી બીજા કોઈ પણ એમના જેવું વિચારતા હતા?
ના, એમના જેવા વિચારો ધરાવતા બીજા પણ હતા, જેમ કે અમેરિકન ફિલોસોફર વિલિયમ જેમ્સ। એમનો જે ચેતનાનો પ્રવાહનો ખ્યાલ છે, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એ બર્ગસનના ડ્યુરે જેવો જ છે।
અચ્છા।
બંને માનતા હતા કે ચેતના કોઈ સ્થિર અવસ્થાઓનો સરવાળો નથી, પણ સતત વહેતી નદી જેવી છે। અને હા, અલબત્ત આઇન્સ્ટાઇન સાથે એમની પેલી પ્રખ્યાત ચર્ચા સમય વિશે।
હા, એ તો સાંભળ્યું છે।
જોકે બંનેનો સમય અલગ હતો, આઇન્સ્ટાઇનનો ભૌતિક સમય જે ગણી શકાય અને બર્ગસનનો જીવંત સમય જે અનુભવી શકાય। એમના વિચારોની અસર પેલા બેલ એપોક યુગના આર્ટ અને લિટરેચર પર પણ પડી। સ્મૃતિ, અનુભવની તરલતા, આ બધું એમાં આવ્યું।
આપણે બર્ગસનના પોતાના જીવન વિશે થોડું જાણીએ। પેરિસમાં જન્મ્યા, ભણવામાં ખૂબ તેજસ્વી, ગણિત અને હ્યુમેનિટીઝ બંનેમાં માસ્ટરી, અને ફ્રાન્સની ટોચની સંસ્થા એકોલ નોર્માલ સુપિરિયરમાં ભણ્યા, એટલે શરૂઆતથી જ લાઈન તો પાકી હતી એમ લાગે છે।
હા, પણ એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે એમણે હર્બર્ટ સ્પેન્સરના ઉત્ક્રાંતિના સિદ્ધાંતો વાંચ્યા। શરૂઆતમાં તો એમને બરાબર લાગ્યું, પણ પછી સ્પેન્સર જે રીતે સમય અને જીવનનું વર્ણન કરતા હતા એકદમ યાંત્રિક રીતે, એ બર્ગસનને અધૂરું લાગ્યું।
કઈ રીતે અધૂરું?
એમને થયું કે આમાં જીવનની જે જીવંતતા છે, એની જે ક્રિએટિવિટી છે, એ તો ક્યાંય દેખાતી જ નથી। બસ આ અસંતોષમાંથી જ એમનો પેલો મુખ્ય ખ્યાલ જન્મ્યો, ડ્યુરે એટલે કે અવધિ। અને આ જ વિચારે એમને મુખ્ય વૈજ્ઞાનિક પ્રવાહથી અલગ કર્યા।
અને પછી એમની એકેડેમિક કારકિર્દી
એ તો જબરદસ્ત રહી। કોલેજ ડે ફ્રાન્સમાં પ્રોફેસર બન્યા અને એમના લેક્ચર્સ એટલા ફેમસ થયા કે લોકો રસ્તા પર ઉભરાતા હતા અને ટ્રાફિક જામ થઈ જતો।
આ તો કોઈ ફિલોસોફર માટે અકલ્પનીય કહેવાય।
ખરેખર એમના લેક્ચર એક સોશિયલ ઇવેન્ટ બની જતા, એ બતાવે છે કે એમના વિચારો લોકોને કેટલા ઊંડાણથી સ્પર્શી રહ્યા હતા। અને 1914માં તો એકેડેમી ફ્રાન્સિસમાં પણ ચૂંટાયા, ફ્રાન્સનું સૌથી મોટું બૌદ્ધિક સન્માન ગણાય એ।
ચાલો હવે સીધા એમના મુખ્ય વિચારો અને પુસ્તકો પર જ આવીએ। સૌથી પહેલો અને કદાચ સૌથી પાયાનો વિચાર ડ્યુરે, અવધિ, જે ટાઈમ એન્ડ ફ્રી વિલમાં આવ્યો 1889માં। શું છે આ ડ્યુરે? બરાબર?
ડ્યુરે એટલે એમ સમજો કે આપણો વાસ્તવિક જીવંત અનુભવાતો સમય. બર્ગસન કહે છે કે આપણે જે ઘડિયાળનો સમય માપીએ છીએ, સેકન્ડ, મિનિટ, કલાક, એ ઉપયોગી છે પણ એ સાચો સમય નથી.
સાચો નથી
એટલે કે એ સમયને અવકાશની જેમ નાના નાના બિંદુઓમાં વહેંચી નાખે છે. જ્યારે આપણો અંદરનો અનુભવ, આપણી ચેતનાનો સમય, એ જ ડ્યુરે, એ તો એક અખંડ પ્રવાહ છે,
તૂટક નથી.
જેમ કે કોઈ ગીત સાંભળતા હોઈએ, આપણે એની નોટ્સ અલગ પાડી શકીએ, પણ એનો જે અનુભવ છે એ તો આખી ધૂન એક સાથે સાંભળવામાં જ છે. ટુકડા કરો તો મજા મરી જાય. શું ડ્યુરે કંઈક આવું છે?
બરાબર, એ જ મુદ્દો. ડ્યુરે એટલે ચેતનાનો ગુણાત્મક પ્રવાહ, સતત વહેતો, જેમાં ભૂતકાળ મરી નથી જતો પણ વર્તમાનમાં જીવતો રહે છે અને ભવિષ્યને ઘડે છે. એને માપી ના શકાય, એના ટુકડા ના કરી શકાય, કારણ કે એ અવિભાજ્ય છે. આ જ આપણી સાચી આંતરિક વાસ્તવિકતા. આ સમજ્યા પછી એમનું બીજું પુસ્તક મેટર એન્ડ મેમરી 1896 વાળું એ વધારે રસપ્રદ લાગે છે. એમાં મન શરીરની સમસ્યા અને સ્મૃતિની વાત કરી અને અહીં પણ એમણે પ્રચલિત માન્યતાઓને પડકારી લાગે છે.
હા, અને જબરદસ્ત રીતે. આપણે સામાન્ય રીતે શું માનીએ કે મગજમાં યાદો સ્ટોર થાય છે, જાણે કોઈ કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ હોય.
હા, એ જ તો.
બર્ગસન કહે છે, ના, આ વાત જ ખોટી છે. મગજ યાદો સ્ટોર નથી કરતો, એ તો એક ફિલ્ટર છે.
ફિલ્ટર એટલે યાદો મગજમાં નથી તો પછી ક્યાં છે? અને ફિલ્ટર શું કરે? આ તો બહુ જ, શું કહેવાય, ક્રાંતિકારી વિચાર છે.
બર્ગસનનું કહેવું છે કે આપણી બધી જ સ્મૃતિઓ, ભૂતકાળના બધા જ અનુભવો, એક વિશાળ અભૌતિક શુદ્ધ સ્મૃતિ એટલે કે પ્યોર મેમરીના ક્ષેત્રમાં હંમેશા હાજર જ છે. મગજનું કામ શું? તો કે આ અનંત ભંડારમાંથી અત્યારે આ ક્ષણે ક્રિયા કરવા માટે જે જરૂરી છે, બસ એટલી જ સ્મૃતિઓ અને છબીઓને પસંદ કરવાનું અને બાકીની બધીને રોકી રાખવાનું.
અચ્છા,
એટલે એક રીતે જુઓ તો મગજ યાદ રાખવા કરતાં ભૂલવા માટે વધુ જરૂરી છે, જેથી આપણે ભૂતકાળના ભાર નીચે દબાઈ ના જઈએ અને વર્તમાનમાં જીવી શકીએ, કામ કરી શકીએ.
અદ્ભુત! આ તો આખી વાત જ ફેરવી નાખી. મતલબ કે મગજ આપણને બચાવે છે ભૂતકાળથી. આ સમજ્યા પછી તો લાઈફને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય. સારું, હવે વાત કરીએ એમના સૌથી પ્રખ્યાત પુસ્તકની, ક્રિએટિવ ઇવોલ્યુશન 1907. એમાં પેલો એલાન વિટાલનો કોન્સેપ્ટ છે.
હા, એલેન વિટાલ એટલે જીવન આવેગ. આ બર્ગસનનો ઉત્ક્રાંતિનો જવાબ હતો. એ સમયે જે યાંત્રિક ડાર્વિનવાદ ચાલતો હતો એ શું કહેતો કે ઉત્ક્રાંતિ એટલે બસ આંધળા ફેરફારો અને નેચરલ સિલેક્શન, બસ. અને બીજી તરફ અમુક લોકો એમ માનતા કે ઉત્ક્રાંતિ કોઈ નક્કી કરેલા ધ્યેય તરફ જાય છે અથવા કોઈકે ડિઝાઇન કરી છે. બર્ગસને આ બંને વાતો નકારી કાઢી.
તો પછી એલાન વિટાલ શું છે, કોઈ મિસ્ટીરિયસ પાવર જેવું?
મિસ્ટીરિયસ નહીં, પણ જીવનનું પોતાની અંદર રહેલી સર્જનાત્મક શક્તિ. બર્ગસન કહે છે કે જીવન પોતે જ એક આવેગ છે, એક ફોર્સ છે જે સતત નવા અણધાર્યા સ્વરૂપો બનાવવા માટે ધક્કો મારે છે. ઉત્ક્રાંતિ કોઈ સીધી લીટીમાં નથી ચાલતી, એ તો એક ઝાડ જેવી છે જેની ડાળીઓ અલગ અલગ અણધારી દિશામાં ફેલાય છે. આ જ કારણ છે કે કુદરતમાં આટલી બધી વિવિધતા છે, આટલી નવીનતા છે. એ કોઈ મશીનની પ્રોસેસ નથી, પણ જીવનની અંદર રહેલી સર્જન કરવાની વૃત્તિનું પરિણામ છે.
અને એમનું છેલ્લું મોટું કામ ધ ટુ સોર્સિસ ઓફ મોરાલિટી એન્ડ રિલિજન 1932, એમાં સમાજ અને નૈતિકતાની વાત, બંધ અને ખુલ્લા સમાજનો ભેદ.
હા, અહીં તેઓ કહે છે કે નૈતિકતાના બે મૂળ છે. પહેલું મૂળ છે સમાજનું દબાણ અને આપણી આદતો. આ બંધ નૈતિકતા છે જે સમાજના નિયમો અને ટકી રહેવાની જરૂરિયાતમાંથી જન્મે છે. એનું કામ ગ્રુપને એક રાખવાનું છે.
અને બીજું?
બીજું મૂળ છે પ્રેમ અને સર્જનાત્મકતાનો આવેગ, જે અમુક ખાસ લોકો, સંતો, મહાત્માઓ, કલાકારોની અંદરથી એમની અંતઃસ્ફૂરણામાંથી જન્મે છે. આ ખુલ્લી નૈતિકતા છે, એ સ્થિર નથી પણ ડાયનેમિક છે અને આખા માનવ સમાજ માટે હોય છે. અને આ ખુલ્લી નૈતિકતા પેલા મૂળભૂત એલેન વિટાલ સાથે જોડાયેલી છે.
જો આપણે બર્ગસનના મુખ્ય દાર્શનિક યોગદાનને ટૂંકમાં કહેવું હોય તો ડ્યુરે તો છે સેન્ટરમાં, બીજું શું મહત્વનું?
ચોક્કસ પડે ડ્યુરે. બીજું, બુદ્ધિ એટલે કે ઇન્ટેલેક્ટ અને અંતઃપ્રેરણા એટલે કે ઇન્ટ્યુશન વચ્ચેનો ભેદ અને અંતઃપ્રેરણાનું મહત્વ સ્થાપિત કર્યું એમણે. કહ્યું કે બુદ્ધિ પ્રેક્ટિકલ લાઈફ માટે જરૂરી છે, પણ રિયાલિટીના ઊંડા સત્યને સમજવા માટે અંતઃપ્રેરણા જોઈએ.
અને ત્રીજું
એલેન વિટાલ, જે જીવનને મિકેનિકલ પ્રોસેસને બદલે એક ક્રિએટિવ અનપ્રેડિક્ટેબલ ફોર્સ તરીકે જુએ છે. આ ત્રણેય વિચારો એકબીજા સાથે જોડાયેલા છે અને એક એવી ફિલોસોફી બનાવે છે જે પરિવર્તન, પ્રવાહ અને જીવંત અનુભવ પર ફોકસ કરે છે.
અને આ વિચારોની અસર ખાલી ફિલોસોફી સુધી જ નહોતી રહી, ખરું ને? લિટરેચર, આર્ટ, એના પર પણ અસર થઈ.
હા, બહુ મોટી અસર થઈ. માર્સેલ પ્રુસ્ટની પેલી નવલકથા છે ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઈમ, કે વર્જિનિયા વુલ્ફની નોવેલ્સ, એમાં જે ચેતના અને સ્મૃતિના પ્રવાહની વાત છે એના પર બર્ગસનનો ક્લિયર પ્રભાવ દેખાય છે. ક્યુબિઝમ અને ફ્યુચરિઝમ જેવા આર્ટ મૂવમેન્ટ્સ હતા, એમને પણ ગતિ અને સમયના બર્ગસનના વિચારોમાંથી પ્રેરણા લીધી. અને પછીથી ગિલ્સ ડેલ્યુઝ જેવા ફિલોસોફર્સ તો બર્ગસનના વિચારોને નવું જીવન આપ્યું, એમને તફાવત અને સર્જનાત્મકતાના ફિલોસોફર તરીકે ફરી સ્થાપિત કર્યા.
પણ એક સમય એવો આવ્યો જ્યારે એમનો પ્રભાવ ઓછો થયો. બીજા વિશ્વયુદ્ધ પછી એમનું નામ થોડું સાઈડ પર જતું રહ્યું. એવું કેમ થયું અને એમના વિચારોની ટીકા શું થઈ મુખ્યત્વે?
યુદ્ધ પછી નવા પ્રવાહો આવ્યા, અસ્તિત્વવાદ, સંરચનાવાદ. એમને બર્ગસનના વિચારો થોડા વધારે પડતા મેટાફિઝિકલ એટલે કે આધ્યાત્મિક જેવા લાગલા, જે નવા વૈજ્ઞાનિક યુગ સાથે બંધ બેસતા નહોતા લાગતા.
અને ટીકા
ઝમ છે, એટલે કે જીવનને કોઈક અવૈજ્ઞાનિક, રહસ્યમય જીવન શક્તિથી ચાલતું માનવાની જૂની વાત.
અચ્છા,
એને કવિતા જેવી કલ્પના ગણાવી, કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત નહીં.
અને પેલી આઈન્સ્ટાઈન સાથેની ડિબેટ, એનાથી પણ એમની રેપ્યુટેશનને અસર થઈ.
હા, પેલી 1922ની ચર્ચા, એમાં ઘણા સાયન્ટિસ્ટોને એવું લાગ્યું કે બર્ગસન આઈન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી બરાબર સમજ્યા નથી, અને તેઓ મનોવૈજ્ઞાનિક સમય એટલે કે ડ્યુરે અને ભૌતિક સમયને ભેળવી રહ્યા છે. જો કે આ વાત પર પણ હવે ડિબેટ થાય છે, પણ તે સમયે મોટાભાગનો વૈજ્ઞાનિક સમુદાય આઈન્સ્ટાઈનના પક્ષમાં હતો, એટલે વૈજ્ઞાનિક વર્તુળોમાં બર્ગસનની સ્વીકૃતિ ઓછી થઈ ગઈ.
પણ પછી તમે કહ્યું એમ, ગિલ્સ ડેલ્યુઝ જેવા વિચારકો એમને ફરી ચર્ચામાં લાવ્યા. તો શું આજે આ ટેકનોલોજી અને ડેટાના જમાનામાં બર્ગસનના વિચારો રેલેવન્ટ છે?
મારા મતે તો પહેલા કરતાં પણ વધારે રેલેવન્ટ છે. આજે જ્યારે બધું જ માપવા, ગણવા અને ડેટામાં ફેરવવાની કોશિશ થાય છે, ત્યારે બર્ગસન આપણને યાદ અપાવે છે કે ભાઈ, ગુણાત્મક અનુભવ, આપણો જીવંત સમય ડ્યુરે, આપણી અંતઃપ્રેરણા, આ પણ એટલું જ મહત્વનું છે. આજે કોગ્નિટિવ સાયન્સ જે સ્મૃતિ અને ધારણા વિશે નવી વાતો કરી રહ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક બર્ગસનના વિચારોનો પડઘો સંભળાય છે. બાયોલોજીમાં પણ હવે જીવનને ખાલી કેમિકલ્સ અને જીન્સના સરવાળા તરીકે નથી જોવાતું, પણ એની ક્રિએટિવ અને સેલ્ફ ઓર્ગેનાઇઝિંગ નેચર પર ભાર મુકાઈ રહ્યો છે.
ચાલો એમના અમુક ફેમસ ક્વોટ્સ જોઈએ જે એમના વિચારોનો સાર આપે. પહેલું, અસ્તિત્વ એટલે બદલાવવું, બદલાવવું એટલે પરિપક્વ થવું, પરિપક્વ થવું એટલે અનંતપણે પોતાનું સર્જન કરતા રહેવું. આ તો સીધું એલેન વિટેલ અને ડ્યુરે સાથે જોડાય છે, નહીં?
બિલકુલ, આ જ બતાવે છે કે જીવન સ્થિર નથી, પણ એક સતત ચાલતી ક્રિએટિવ પ્રોસેસ છે. બીજું કોટ, બુદ્ધિની લાક્ષણિકતા જીવનને સમજવામાં તેની કુદરતી અસમર્થતા છે. આ એમની પેલી બુદ્ધિ વિરુદ્ધ અંતઃપ્રેરણાની દલીલનો કોર છે.
હા, કે બુદ્ધિ ટુકડા કરે છે,
બરાબર, જ્યારે જીવન તો આખો પ્રવાહ છે.
અને ત્રીજું, જે મેટર એન્ડ મેમરીના વિચાર પરથી આવે છે, આંખ ફક્ત તે જ જુએ છે જે સમજવા માટે મન તૈયાર હોય છે. આ શું કહે છે પરસેપ્શન વિશે?
એ કહે છે કે આપણે દુનિયાને જેવી છે એવી સીધી નથી જોતા. આપણું મન, આપણી જરૂરિયાતો, આપણી યાદો એ નક્કી કરે છે કે આપણે શું જોઈશું અને એનું શું મતલબ કાઢીશું. પરસેપ્શન એ એક એક્ટિવ પ્રોસેસ છે, ખાલી નિષ્ક્રિય રીતે ગ્રહણ કરવાની વાત નથી.
એમના જીવનનો એક બહુ જ પ્રેરણાદાયી કિસ્સો પેલો નાઝી શાસન વખતનો છે, જ્યારે એમના યહૂદી વંશના કારણે એમની પાસેથી બધા સન્માન છીનવી લીધા.
હા, અને જ્યારે વીચી સરકારે એમને એમની ફેમસ હવાને કારણે મુક્તિ આપવાની ઓફર કરી, ત્યારે એમણે ના પાડી દીધી. એમણે કહ્યું કે બીજા જે યહૂદીઓ અત્યાચાર સહી રહ્યા છે એમનાથી હું અલગ વિશેષ દરજ્જો ના લઈ શકું. આ એમની નૈતિક તાકાત બતાવે છે.
ખરેખર
જીવનના અંતમાં એ કેથોલિક ધર્મ તરફ ખેંચાયા હતા, પણ ધર્માંતરણ નહોતું કર્યું કારણ કે પોતાના અત્યાચાર સહન કરતા સમુદાય સાથે જ રહેવા માંગતા હતા.
અને એમનું મૃત્યુ પણ જાણે એમના સિદ્ધાંતો જેવું જ. 1941માં યહૂદી તરીકે રજિસ્ટ્રેશન કરાવવા પેરિસની ઠંડીમાં લાંબી લાઇનમાં ઊભા રહેવું પડ્યું અને આના કારણે ન્યુમોનિયાથી એમનું અવસાન થયું. એક મહાન વિચારક અને એટલું જ મજબૂત નૈતિક બળ ધરાવતું વ્યક્તિત્વ.
નિશંકપણે બર્ગસને આપણને યાદ અપાવ્યું કે જીવન ખાલી ગણતરીઓ અને તર્કમાં સમાઈ જતું નથી. આપણો જે આંતરિક અનુભવ છે, આપણો જે જીવંત સમય છે, ડ્યુરે, આપણી અંતઃપ્રેરણા, આ બધું એટલું જ, કદાચ એનાથી પણ વધારે મહત્વનું છે. એમણે જીવનની સર્જનાત્મકતા, એની અણધારીતા અને એના સતત પ્રવાહને ઉજાગર કર્યા.
તો આજના શ્રોતાઓ માટે એક વિચાર અહીં મૂકીને જઈએ. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણો સમય પણ સ્ક્રીન ટાઈમ અને નોટિફિકેશન્સમાં વહેંચાઈ ગયો છે, જ્યાં ડેટા અને એલ્ગોરિધમ આપણા નિર્ણયો પર અસર કરે છે, ત્યાં બર્ગસનની વાત કેટલી કામની છે. શું આપણે આપણી અવધિ, આપણો જીવંત ગુણાત્મક અનુભવ એને કાંઈક ભૂલી તો નથી રહ્યા? આપણી બુદ્ધિ અને અંતઃપ્રેરણા, માપણી અને અનુભવ વચ્ચે બેલેન્સ કેવી રીતે શોધી શકીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.